જય જીનેન્દ્ર. 24 તીર્થંકર પુરાણમાંથી આજે આપણે 22મા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનનું જીવનચરિત્ર વાંચશું. ભગવાન નેમિનાથ. નેમિનાથ પ્રભુ પરમ વૈરાગી સિદ્ધપુરીમાં સોહે છે, પંચકલ્યાણક સૌરાષ્ટ્ર દેશમાં ભવિજન નામન મોહે છે. રાગ તજો ભલે રાજૂલનો પણ મુક્તિ તો અતિ પ્યારી છે. અમ જીવન આદર્શ પ્રભુજી આનંદ મંગલકારી છે. ધર્મરથના ચક્રની નેમી એટલે કે ધરી સમાન 22મા તીર્થંકર શ્રી નેમિનાથ સ્વામી અમારા ધર્મરથને મોક્ષપુરીમાં પહોંચાડો. પશુઓને બંધનથી છોડાવનારા પ્રભુ નેમિનાથ અમને પણ ભવ બંધનથી છોડાવો. પૂર્ણ આનંદ ધામમાં બિરાજમાન તે પ્રભુ અમને પણ આનંદ ધામમાં સ્થાપિત કરો, જેમણે વિવાહ વખતે જ વૈરાગ્ય ધારણ કર્યો, રાજુલ દેવીને સંસારથી વિરક્ત કરીને મોક્ષ સાધનાની પ્રેરણા આપી પોતે સ્વયં મોક્ષપુરીમાં સિદ્ધાવ્યા છતાં અમારા હૃદયમાં પણ બિરાજમાન છે તે ભગવાન નેમિનાથ પણ અમને પણ તેમના જેવું ઉત્તમ મંગલ જીવન આપો. અહો આત્મસાધનામય તેમના વિતરાગી જીવનનું આ પુરાણ ભવ્ય જીવોને વિષય કષાયોથી છોડાવીને આત્મહિતની પ્રેરણા દેનારું છે. ભવ્ય જીવો ભક્તિપૂર્વક તેનું શ્રવણ કરો, વાંચન કરો. પુરાણ દ્વારા તે પ્રભુના જ્ઞાન વૈરાગ્યમય પવિત્ર જીવનનું ચિંતન એ જ તેમનું સ્તવન છે. તે પવિત્ર જીવનનું ચિંતન આપણા ભાવોને મંગલરૂપ કરે છે અને મોક્ષની સાધનામાં જોડે છે. ભગવાન નેમિનાથ પૂર્વ ભવ ચિંતાગતિ વિદ્યાધર. તે ભગવાન નેમિનાથ પૂર્વે 7મા ભવે પુષ્કર દ્વીપમાં ચિંતાગતિ નામના વિદ્યાધર હતા. તેમને બીજા 2 નાના ભાઈઓ હતા, એકનું નામ મનોગતિ અને બીજાનું નામ ચપલગતિ. અનેક વિદ્યાઓની સાથે આકાશગામી વિદ્યામાં પણ તે 3 ભાઈઓ કુશળ હતા. તે વખતે પ્રીતિમતી નામની એક રાજકુમારી અતિ સુંદર અને ગતિ વિદ્યામાં ઘણી કુશળ હતી. તેણે અભિમાનપૂર્વક એવી પ્રતિજ્ઞા કરી હતી કે ગતિ સ્પર્ધામાં જે મને પરાજિત કરે તેની સાથે જ હું પરણીશ. તેની યોજના મુજબ મેરુના શિખર પરથી 1 માળા નીચે ફેંકાતી તે માળા નીચે પડતા પહેલા મેરુને 3 પ્રદક્ષિણા કરીને ઝીલી લેવાની હતી. તે સ્પર્ધામાં કેટલાય રાજકુમારો હારી ગયેલા. ચિંતાગતિ વિદ્યાધરના 2 ભાઈઓ મનોગતિ અને ચપલગતિ પણ રાજકુમારી ઉપર મોહિત થઈને તેણે પરણવાની ઈચ્છાથી ગયેલા, પરંતુ રાજકુમારી સાથેના ગતિ યુદ્ધમાં તેઓ પણ હારી ગયા ને અપમાનિત થઈને પાછા આવ્યા. પોતાના ભાઈઓનું અપમાન દેખીને ચિંતાગતિએ ગતિ યુદ્ધમાં તે રાજકુમારીને જીતી લીધી. આથી તે રાજકુમારી તેને વરમાળા પહેરાવવા તૈયાર થઈ. ત્યારે તેની સાથે પરણવાનો ઇનકાર કરતા ચિંતાગતિએ કહ્યું કે તું મારા નાના ભાઈને વરમાળા પહેરાવ, કેમ કે તેઓ તને પરણવા ઈચ્છતા હતા. રાજકુમારીએ કહ્યું કે ગતિયુદ્ધમાં તમે જ મને જીતી છે, તેથી હું તમને જ પરણીશ, નહીતર હું કુંવારી જ રહીને દીક્ષા લઈશ. તમારા સિવાય બીજા બધાય પુરુષો મારે બંધુ સમાન છે. ચિંતાગતિએ કહ્યું, મારા નાના ભાઈઓને જેને પરણવાની ઈચ્છા કરી તેની સાથે હું લગ્ન કરું તે શોભે નહીં. આ રીતે ચિંતાગતિ વિદ્યાધરે નેમિનાથના જીવે લગ્ન માટે ના પાડતા છેવટે તે પ્રીતિમતી રાજકુમારીએ દીક્ષા લઈ લીધી અને આરિકા વ્રત ધારણ કર્યા. પુરાણોમાં રાજકુમારી પ્રીતિમતીનું વર્ણન અહીં સુધી જ આવે છે. ત્યાર પછીના ભવોમાં તેને શું થયું તે બાબતનો ઉલ્લેખ કોઈ પુરાણમાં જોવા મળતા નથી, પરંતુ અનુમાનથી એમ લાગે છે કે તે જીવ કેટલાક ભવો કરીને અંતે રાજીમતી થઈ ગઈ હોય અને નેમિનાથના જીવે ચિંતાગતિના ભવમાં જેમ પ્રીતિમતીને પરણવાનો ઇનકાર કર્યો હતો તેમ તે જ સંસ્કારના બળે આ ભવમાં પણ તે રાજીમતીને પરણવાનો ઇનકાર કરીને પોતે વૈરાગ્ય પામ્યા તથા રાજીમતીને પણ વૈરાગ્ય પમાડ્યું. આ સિવાય વચ્ચેના ભવોમાં તે નેમ રાજુલના જીવો એકબીજાની સાથે હોવાનો કોઈ ઉલ્લેખ પુરાણોમાં જોવા મળતા નથી. ચિંતાગતિએ પરણવાની ના પાડતા રાજકુમારીએ દીક્ષા લીધી. તેનું આવું પરાક્રમ દેખીને બીજા પણ અનેક જીવો સંસારથી વૈરાગ્ય પામ્યા. ચિંતાગતિ વગેરે ત્રણેય રાજકુમારોએ પણ સંસારથી વિરક્ત થઈને જીન દીક્ષા ધારણ કરી અને સંયમપૂર્વક દેહ છોડીને તે ત્રણેય ભાઈઓ ચોથા સ્વર્ગમાં દેવ થયા. ભગવાન નેમિનાથ પાંચમો પૂર્વ ભવ અપરાજિત કુમાર. પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં સીતોદા નદીના કિનારે સિદ્ધપુર નામના સુંદર નગરમાં અરહંતદાસ રાજા રાજ્ય કરતા હતા. ચોથા સ્વર્ગેથી આયુ પૂરું થતા તે દેવ ભૂતકાળના ચિંતાગતિ વિદ્યાધર ને ભવિષ્યકાળના નેમિનાથ તીર્થંકરનો જીવ અરહંતદાસ રાજાના કુંવર તરીકે અવતર્યો. તેનું નામ અપરાજિત. તેમના મહાભાગ્યથી એકવાર વિમલવાહન તીર્થંકર તે નગરીમાં પધાર્યા. રાજા પ્રજા મહાન હર્ષપૂર્વક પ્રભુના દર્શન કરવા ગયા. પ્રભુના ઉપદેશથી ધર્મ પામીને મહારાજા અરહંતદાસ સંસારથી વિરક્ત થયા ને રાજ્યભાર અપરાજિત કુમારને સોંપીને પોતે જીન દીક્ષા લીધી. અપરાજિત કુમારે પણ પ્રભુના ઉપદેશથી ચૈતન્ય તત્વનો અપૂર્વ મહિમા જાણ્યો ને પ્રજ્ઞા છીણી વડે મોહને છેદીને અપૂર્વ સમ્યક દર્શન પ્રગટ કર્યું તેમજ શ્રાવકના વ્રત પણ ધારણ કર્યા. આહા, એક ભાવિ તીર્થંકર મોક્ષ માર્ગમાં દાખલ થયા. મહારાજા અપરાજિત ધર્મના પાલનપૂર્વક રાજ્ય સંભાળતા હતા. એક વાર તેણે સાંભળ્યું કે પોતાના પિતા શ્રી અરહંત મુનિરાજ કેવળ જ્ઞાન પામ્યા છે. આથી અત્યંત હર્ષિત થઈને તે પોતાના પિતા શ્રી અરહંત કેવડીના તેમજ વિમલના તીર્થંકરના દર્શન કરવા માટે ચાલ્યા. એવામાં રસ્તામાં તેણે સાંભળ્યું કે તેઓ બંને તો મોક્ષને પધારી ગયા. તેમના મોક્ષગમનની વાત સાંભળતા તેને આઘાત થયો અને તીવ્ર ભક્તિભાવવશ તે અપરાજિત રાજાએ વગર વિચારીએ એવી પ્રતિજ્ઞા કરી કે મને જ્યાં સુધી ભગવંતોના દર્શન નહીં થાય ત્યાં સુધી હું ભોજન નહીં કરું. એક ભાવિ તીર્થંકરને ભૂતકાળના તીર્થંકરના પ્રત્યક્ષ દર્શનની ભાવના જાગી. અરે, પણ મોક્ષમાં ગયેલા પરમાત્મા શું પાછા આવશે? હા, કેમ નહીં આવે? શું જ્ઞાનના બળે સાધક જીવો સિદ્ધ ભગવંતોને પોતાના અંતરમાં નથી ઉતારતા? તો આ ધર્માત્મા ભાવિ તીર્થંકરની ભાવના પૂરી કેમ નહીં થાય? અપરાજિત રાજા તો મક્કમ થઈને તે ભગવંતોના ધ્યાનમાં બેસી ગયા. ભગવંતોના દર્શન વગર એમને એમ 8 દિવસ ભોજન કર્યા વિના વીતી ગયા. 8 દિવસના ઉપવાસ બાદ તેના પુણ્ય યોગે એક દેવ તેની ભક્તિથી પ્રભાવિત થયો અને વિક્રિયા વડે સમોસરણ જેવી દિવ્ય રચના કરી. તેમાં જાણે તીર્થંકર વિમલવાહન તથા અરહંત કેવડી સાક્ષાત બિરાજતા હોય એવું દ્રશ્ય બતાવ્યું. એ દિવ્ય દ્રશ્યમાં ભગવંતોના દર્શન કરીને રાજા અપરાજિતનું ચિત્ત અત્યંત પ્રસન્ન થયું. આહા, આત્માર્થી જીવોના હૃદયની ઉર્મિઓ પણ જુદી જાતની હોય છે ને. અને બીજું એક મોટું આશ્ચર્ય તો જુઓ કે જે ભક્તિથી સ્વર્ગના દેવો પ્રભાવિત થયા તે ભક્તિથી પણ તે સિદ્ધ ભગવંતોને જરાય પ્રસન્નતાનો રાગ ન જાગ્યો. તેઓ તો વિતરાગપણે પોતાના સ્વરૂપમાં સ્થિર રહીને મોક્ષમાં જ બેસી રહ્યા. ધન્ય જૈન ભગવંતોની વિતરાગતા. તે રાજા અપરાજિત ધર્મભાવના પૂર્વક સિંહપુરીનું રાજ્ય કરતા હતા. એક વાર જીન મંદિરમાં દર્શન પૂજન કરીને સ્વાધ્યાયમાં બેઠા હતા એવામાં ત્યાં આકાશ માર્ગે 2 મુનિવરો પધાર્યા. તેમને દેખીને રાજાને મહાન આશ્ચર્ય થયું ને અક્ષય નિધાનની પ્રાપ્તિ જેવી પ્રસન્નતા થઈ. વિનયપૂર્વક વંદન કરીને તેમનો ઉપદેશ સાંભળ્યો પછી કહ્યું, અહો ભગવંતો, આપના દર્શનથી હું ધન્ય બન્યો છું. આપને દેખીને મારા હર્ષનો પાર નથી. આપના પ્રત્યે મને ભાઈ જેવું પરમ હેત ઉભરાય છે ને મારા મનમાં એમ લાગે છે કે આ પહેલાં મેં આપને ક્યાંક જોયા હોય ને આપ કોઈ પૂર્વ પરિચિત બંધુ હો. ત્યારે મુનિરાજે કહ્યું, સાંભળો હે રાજન, તમારી વાત સત્ય છે. આ ભાવમાં નહીં પણ પૂર્વ ભાવમાં તમે અમને જોયા છે. કઈ રીતે તે સાંભળો. રાજા અપરાજિત ઉત્સુકતાપૂર્વક પોતાના પૂર્વભાવની વાત સાંભળવા લાગ્યા ને મુનિરાજ કહેવા લાગ્યા, હે રાજા, પૂર્વભાવમાં તમે ચિંતાગતિ નામના વિદ્યાધર હતા ને અમે બંને મુનિઓ તમારા નાના ભાઈ મનોગતિ અને ચપળગતિ હતા. ત્યારે પ્રીતિમતી રાજકુમારીના નિમિત્તે વૈરાગ્ય પામીને આપણે ત્રણે ભાઈઓએ જીન દીક્ષા લીધી ને સ્વર્ગમાં ગયા. ત્યાંથી અમે બંને પૂર્વ વિદેહમાં વિદ્યાધર રાજકુમાર તરીકે અવતર્યા. એકવાર અમે બંને રાજકુમારો સ્વયંભૂ તીર્થંકરના સમોસરણમાં ગયેલા ત્યારે તેમની વાણીમાં અમે આપણા ત્રણેયના પૂર્વજન્મની વાત સાંભળી અને વૈરાગ્ય પામીને જીન દીક્ષા લઈ મુનિ થયા. પૂર્વ ભાવના સ્નેહને લીધે અમને પ્રશ્ન ઉઠ્યો કે અમારા મોટાભાઈ ચિંતાગતિ અત્યારે ક્યાં છે. ભગવાનના વાણીથી જાણ્યું કે તમે આ પશ્ચિમ વિદેહમાં અપરાજિત રાજા તરીકે અવતર્યા છો. હે રાજા, તે સાંભળીને અમે પૂર્વ ભાવના સ્નેહવશ અહીં આવ્યા છીએ. આ રીતે પૂર્વ ભાવના ભાઈ હોવાથી તમને પણ અમારા ઉપર હેત ઉભરાય છે. જીવ નિત્ય હોવાથી પૂર્વ ભાવના સંસ્કારો તેનું કામ કર્યા જ કરે છે. હે બંધુ, પૂર્વકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા ભોગોને તમે ઘણા કાળ સુધી ભોગવ્યા, હવે તેનાથી વિરક્ત થાઓ. હવે તમારું આયુષ્ય માત્ર 1 મહિનો જ બાકી રહ્યું છે, માટે શીઘ્ર આત્મકલ્યાણનો વિચાર કરો. પોતાના પૂર્વ ભાવના ભાઈઓ એવા તે બંને મુનિવરોના શ્રીમુખથી પોતાના પૂર્વની તેમજ આત્મહિતની વાત સાંભળતા રાજા અપરાજિતને ઘણી પ્રસન્નતા થઈ ને તેણે કહ્યું કે હે ભગવાન, આપ નિર્ગ્રંથ નિર્મોહી હોવા છતાં પૂર્વ ભાવના સ્નેહવશ આપે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. ખરેખર આપ મારા સાચા હિતસ્વી બંધુ છો. મુનિરાજે પરમ વાત્સલ્ય દ્રષ્ટિથી કહ્યું કે હે રાજન, તમે માત્ર અમારા પૂર્વ ભાવના ભાઈ જ નહીં પણ એક ભાવિ તીર્થંકર છો, અને 5મા ભવે તમે ભરત ક્ષેત્રમાં 22મા તીર્થંકર થઈને મોક્ષ પામશો. આવું ઉત્તમ ભવિષ્ય બાકીને અને રાજાને આશીર્વાદ આપીને તે મુનિવરો પૂર્વ વિદેહમાં વિહાર કરી ગયા. મુનિવરોના શ્રીમુખે પોતાના મોક્ષની વાત સાંભળીને રાજા અપરાજિતને જે આનંદ થયો તેની તો શી વાત કરવી. મોક્ષાર્થીને મોક્ષ કરતા પ્રિય વસ્તુ બીજી કઈ હોય. રાજાનું ચિત્ત મોક્ષને સાધવા ઉત્સુક બન્યું. રાજપાટ છોડીને તેઓ જૈન સાધુ થયા. એટલું જ નહીં, પ્રાયોપગમન નામનો ઉત્કૃષ્ટ સંન્યાસ ધારણ કરીને 1 મહિના સુધી ઉત્તમ આરાધના કરીને સમાધિ મરણપૂર્વક દેહ છોડીને 16મા અચ્યુત સ્વર્ગમાં ઇન્દ્ર થયા. અચ્યુત સ્વર્ગના દિવ્ય વૈભવો વચ્ચે તે ધર્માત્મા ઇન્દ્રે 22 સાગરોપમના અસંખ્ય વર્ષો વિતાવ્યા. પરંતુ ત્યાંય તેઓ બાહ્ય સુખોમાં એવા મુગ્ધ નહોતા બન્યા કે ચૈતન્ય વૈભવને ભૂલી જાય. ચૈતન્યના અતિન્દ્રિય સુખ પાસે ઇન્દ્રલોકના સુખો પણ તેને તુચ્છ લાગતા હતા. તેથી મોક્ષ સુખ માટેની તેમની સાધના ચાલુ જ હતી. સાચું અચ્યુત પદ તો સિદ્ધ પદ છે એમ જાણનારા તે અચ્યુતેન્દ્ર આયુ પૂર્ણ થતા અચ્યુત સ્વર્ગમાંથી પણ ચ્યુત થઈ ગયા ને મનુષ્ય લોકમાં અવતર્યા. ભગવાન નેમિના ત્રીજો પૂર્વ ભાવ હસ્તિનાપુરમાં સુપ્રતિષ્ઠ રાજા. તે વખતે આ ભરત ક્ષેત્રના હસ્તિનાપુરમાં રાજા શ્રીચંદ્ર રાજ્ય કરતા હતા. તેમના યશસ્વી પુત્ર તરીકે તે અચ્યુતેન્દ્રનો જીવ અવતર્યો. તેનું નામ સુપ્રતિષ્ઠ. તે રાજકુમાર યુવાન થતા તેનો રાજ્યાભિષેક કરીને મહારાજાએ જિન દીક્ષા ધારણ કરી. રાજા સુપ્રતિષ્ઠ ન્યાય નીતિમાં કુશળ અને આત્મજ્ઞાની હતા. સુનંદા તેમની રાણી હતી. તેઓ હંમેશા જિનદેવની પૂજા કરતા ને જૈન ધર્મની પ્રતિષ્ઠા વધારતા હતા. તેમના રાજ્યમાં સર્વત્ર ધર્માત્મા વિદ્વાનોનું સન્માન થતું. તેઓ ભક્તિપૂર્વક મુનિવરોની સેવા કરતા. એકવાર તેણે યશોધર મુનિરાજને આહારદાન દીધું ત્યારે દેવોએ પ્રસન્ન થઈને તેના આંગણે દુદુંભીનાદ, રત્નવૃષ્ટિ વગેરે પંચ આશ્ચર્ય પ્રગટ કર્યા હતા. એ રીતે તેમણે દીર્ઘકાળ સુધી હસ્તિનાપુરીનું રાજ્ય ભોગવ્યું. તે રાજા સુપ્રતિષ્ઠ એકવાર ચાંદની રાતે આકાશની શોભા નિહાળતા અગાસીમાં ઊભા હતા અને વિચારતા હતા કે જેમ અસંખ્ય તારામંડળથી ઝગમગતું આ સ્વચ્છ આકાશ શોભી રહ્યું છે, તેમ અસંખ્ય આત્મગુણોના આનંદકારી ઝગઝગાટથી મારું ચૈતન્ય ગગન શોભી રહ્યું છે. તે શોભા અંતરમાં સ્વાનુભૂતિના અતિન્દ્રિય ચક્ષુ વડે દેખાય છે. સુપ્રતિષ્ઠ રાજા આવું આત્મચિંતન કરી રહ્યા છે ત્યાં તો એકાએક ખર અવાજ સાથે પ્રકાશનો મોટો ઝબકારો થયો. શું થયું? આકાશમાં ઉલ્કાપાત થયો, એક મોટો તારો ખર્યો. તે જોતા જ રાજાની વિચારધારામાં પણ જાણે એકાએક કડાકો થયો. તેનું ચિત્ત સંસારની અસ્થિરતા દેખીને વિરક્ત થયું ને તેઓ વિચારવા લાગ્યા કે ગગનમાંથી આ તારો તો ખર્યો પણ મારું ચૈતન્ય ગગન એવું ધ્રુવ છે કે તેમાંથી નિજ ગુણનો એક પણ તારો કદી ખરતો નથી, માટે અનંત ગુણના શાશ્વત વૈભવથી ભરપૂર મારો આત્મા જ મારું શરણ છે. આ સંસારમાં કોઈ સંયોગ સ્થિર રૂપ કે શરણરૂપ નથી. આ પ્રમાણે વૈરાગ્ય પામીને તે સુપ્રતિષ્ઠ રાજાએ સુમંદર જિનરાજની સમીપમાં જિન દીક્ષા ધારણ કરી. રત્નત્રય ધારક તે સુપ્રતિષ્ઠ મુનિરાજ આત્મધ્યાનપૂર્વક પરિણામની વિશુદ્ધિ કરવા લાગ્યા. તેમને 12 અંગનું જ્ઞાન ખીલી ગયું અને દર્શન વિશુદ્ધિ વગેરે 16 ઉત્તમ ભાવનાઓ વડે તેમણે તીર્થંકર પ્રકૃતિ બાંધી. હવે એક ભાવ પછી તીર્થંકર થઈને મોક્ષ જવાનું નક્કી થઈ ગયું. અંત સમયમાં 1 મહિનાનો સંથારો ધારણ કરીને તેમણે સમાધિ મરણ કર્યું ને જયંત નામના અનુત્તર વિમાનમાં તેઓ અહમીન્દ્ર થયા. સિદ્ધપદની સમીપ એવી અહમીન્દ્ર પર્યાયમાં આપણા ચરિત્રનાયક નેમિના 33 સાગરના અસંખ્ય વર્ષો સુધી રહ્યા. ત્યાં તેઓ આકુળતા વગરના દિવ્ય સુખને અનુભવતા હતા. જો કે તેમની પાસે આત્મજનિત તેમજ પુણ્યજનિત એ બંને પ્રકારના ઉત્તમ સુખો હતા, છતાં તેમાંથી આત્મજનિત સુખોને જ તેઓ ઉપાદેય સમજતા હતા. પુણ્યજનિત સુખોને તેઓ તુચ્છ અને ક્ષણભંગુર જાણતા હતા, એટલે ખરેખર તેને દુઃખ જ સમજતા હતા. કેમ કે પરયુક્ત બાધા સહિત ખંડિત બંધ કારણ વિષમ છે, જે ઇન્દ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુઃખ જ ખરે. તે મહાત્મા જાણતા હતા કે દેવલોકના પુણ્ય વચ્ચે પણ હું કાંઈ સદાય રહેવાનો નથી, પરંતુ મારા આત્મસુખ સાથે હું સદાય તન્મયપણે રહેવાનો છું. આવા ભેદ વિજ્ઞાનના લીધે તે મહાત્મા દેવલોકના બાહ્ય સુખોમાં લીન ન થયા ને પૂર્વના પુણ્યકર્મોની પણ નર્જરા કરીને મોક્ષ સાધના તરફ જ આગળ વધતા રહ્યા. અહીં એક બાબતમાં પાઠકોનું લક્ષ દોરીએ છીએ કે નેમિનાથ પ્રભુના આ અહમીન્દ્ર વગેરે ભવમાં રાજીમતીનો જીવ તેમની સાથે રહ્યો નથી, કેમ કે અનુત્તર વિમાનમાં જે ઉપજે તે સમ્યક દ્રષ્ટિ અને એકાવતારી હોય છે ને પછી કદી પણ સ્ત્રી પર્યાય તેને હોતી નથી. રાજીમતીનો જીવ સ્વર્ગમાં હોય તો પણ ત્યાર પછી નેમિનાથના ભવમાં સાથે રહેવા માટે તેને વચમાં બીજા અનેક ભવ કરવા પડે, પરંતુ એનો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી. એ રીતે મોક્ષ સાધનામાં આગળ વધતા વધતા તે અહમીન્દ્રને ભરત ક્ષેત્રમાં તીર્થંકરપણે અવતરવાની તૈયારી થઈ. તેઓ અવતરે ત્યાર પહેલાં જેમને ત્યાં તેમનો ઉતાર થવાનો છે તે સમુદ્ર વિજય મહારાજાની વંશ પરંપરાનો પરિચય કરી લઈએ. હરિવંશ, નેમી પ્રભુની વંશ પરંપરાનો પરિચય. હરિવંશની પરંપરામાં સિંહ, કેતુ, શૂરસેન વગેરે અનેક મોક્ષગામી રાજાઓ થયા. શૂરસેનના પૌત્ર અંધકવૃષ્ટિ તે શૌરીપુર સૂર્યપુરમાં રાજ્ય કરતા હતા. તે અંધકવૃષ્ટિ રાજાને 10 પુત્રો હતા, તેમાં સૌથી મોટા સમુદ્ર વિજય તે શ્રી નેમિનાથના પિતા અને સૌથી નાના વસુકુમાર તે શ્રી શ્રીકૃષ્ણના પિતા. એ રીતે શ્રી કૃષ્ણ અને નેમકુમાર કાકા ભાઈજીના પિતરાઈ ભાઈઓ થયા. તે 10 પુત્રો ઉપરાંત અંધકવૃષ્ટિ રાજાને કુંતી અને માદ્રી એ 2 પુત્રીઓ હતી, તેમના પુત્ર પાંડવો. એ રીતે નેમ, કૃષ્ણ અને પાંડવો તે મામા ફૈબાના ભાઈઓ થયા. અંધકવૃષ્ટિના બીજા ભાઈ નરવૃષ્ટિ તે મથુરામાં રાજ્ય કરતા હતા, તેનો પુત્ર ઉગ્રસેન અને તે ઉગ્રસેનનો પુત્ર કંસ. આટલા સંબંધોનો ઉલ્લેખ આગળ જતા આ કથા સમજવામાં ઉપયોગી થશે. અંધકવૃષ્ટિ તે શ્રી કૃષ્ણ તથા નેમકુમારના દાદા, તેમના પૂર્વભવ. એકવાર શૌરીપુર નગરીમાં એક મુનિરાજ પધાર્યા. તેમને કેવળ જ્ઞાન થયું, તેમની પાસેની ધર્મોપદેશ સાંભળીને તથા પોતાના પૂર્વભવો સાંભળીને રાજા અંધકવૃષ્ટિ વૈરાગ્ય પામ્યા. પૂર્વભવમાં તે અંધકવૃષ્ટિ અયોધ્યામાં રુદ્રદત્ત બ્રાહ્મણ હતા, સુરેન્દ્ર શેઠ તેમના મિત્ર હતા, તે કુબેર જેવા ધનવાન અને જૈન ધર્મના પરમ ભક્ત હતા. જિન પૂજા વગેરે કાર્યમાં તે દરરોજ 10 સોના મોહર અષ્ટમીએ, 20 સોના મોહર અને ચતુર્દશીએ 40 સોના મોહર વાપરતા હતા. એકવાર 12 વર્ષ સુધી તેમને પરદેશ જવાનું થયું ત્યારે મિત્ર રુદ્રદત્ત ઉપર વિશ્વાસ રાખીને તેને જિન મંદિરના પૂજન કાર્ય માટે ઘણી સોના મોહરો આપી. પણ પાછળથી રુદ્રદત્તે તે ધન પૂજામાં વાપરવાને બદલે જુગાર વગેરે પાપ કાર્યોમાં વાપરી નાખ્યું. આ રીતે વિશ્વાસઘાત કરીને ધર્મનું દ્રવ્ય પાપ કાર્યમાં ખર્ચી નાખવાથી તેમજ મહાપાપોનું સેવન કરવાથી તે જીવ કેટલીય વાર નરકમાં ગયો ને બહુ જ દુઃખી થયો. બંધુઓ, ધર્મની વિરાધનાનું આવું મહાન પાપ જાણીને કદી સ્વપ્ને પણ ધર્મની જરાય વિરાધના ના કરશો. તન મન ધનથી ભક્તિપૂર્વક ધર્મની સેવા કરજો. પછી સંસારમાં ભટકતો ભટકતો તે રુદ્રદત્તનો જીવ, નેમિનાથના દાદાનો જીવ હસ્તિનાપુરીમાં અત્યંત ગરીબ મનુષ્ય થયો. તે ઘણો રોગીશ, દુર્ગંધી અને કુરૂપી હતો. ઘરે ઘરે ભટકીને ભીખ માંગવા છતાં તેનું પેટ ભરાતું ન હતું. જાણે કે નરક કેવી છે તે પાપી જીવોને નજરે દેખાડવા માટે જ કર્મોએ તેને મનુષ્યલોકમાં મોકલ્યો હતો. આમ હોવા છતાં મોક્ષ માટેની તેની કાળ લબ્ધિ નજીક આવવાની તૈયારી હતી, તેથી તેને અનુકૂળ એક પ્રસંગ બન્યો. એક જૈન મુનિરાજ તે નગરીમાં આહાર માટે પધાર્યા. દરિદ્ર રુદ્રદત્ત પણ તેમની પાછળ પાછળ જવા લાગ્યો. શ્રાવકોએ મુનિરાજને તે ભક્તિથી સુંદર આહાર કરાવ્યો અને પછી મુનિરાજની સાથે આવેલા હોવાથી તે દરિદ્ર મનુષ્યને પણ પેટ ભરીને ભોજન કરાવ્યું. જીવનમાં ક્ષણભરના મુનિરાજના સંગને લીધે મને આવું ઉત્તમ ભોજન મળ્યું તો હવે કાયમ તેમની સાથે જ રહું જેથી મારું દળદર મટે, એમ વિચારી તે મુનિ સાથે વનમાં ગયો ને પ્રાર્થના કરીને કીધું કે હે સ્વામી, મને પણ આપની સાથે રાખો. મુનિરાજે તેને નિકટ ભવ્ય જાણીને જૈન સાધુની દીક્ષા આપી. બીજા મુનિઓની સાથે રહીને તે પણ સંયમ, તપ, શાસ્ત્ર અભ્યાસ કરવા લાગ્યો. આહા, જૈન ધર્મ તો ઉદાર છે, તેની ઉપાસનાનું ફળ મહાન છે. પૂર્વના બધા પાપોને એક ક્ષણમાં તે ધોઈ નાખે છે. આવા જૈન ધર્મની આરાધના કરીને તે રુદ્રદત્તના જીવે પૂર્વની વિરાધનાના બધા પાપો ધોઈ નાખ્યા અને સમાધિ મરણ કરીને તે ગ્રેવેકમાં અહમીન્દ્ર થયો અને ત્યાંથી નીકળીને આ શૌરીપુરમાં અંધકપૃષ્ટિ રાજા થયો છે. આ પ્રમાણે પૂર્વભવ બતાવીને તે કેવડી ભગવાને કહ્યું કે હે રાજન, પૂર્વભવમાં તમને દીક્ષા આપનાર મુનિ હું જ હતો. તમે ચરમ શરીરી છો અને 22માં નેમિનાથ તીર્થંકરનો જીવ તમારા પૌત્ર તરીકે અવતરશે. એ સાંભળીને નેમ પ્રભુના દાદાએ કહ્યું કે હે દેવ, પૂર્વભવમાં પણ આપ મને ધર્મ પમાડનારા ઉપકારી ગુરુ હતા ને અત્યારે પણ પરમ ગુરુ તરીકે ઉપદેશ આપીને આપે મારું કલ્યાણ કર્યું છે. અરે ક્યાં એ વારંવાર નરકના દુઃખો ને ક્યાં અહમીન્દ્ર પદ, બંનેમાં હું એકલો જ હતો ને હવે મોક્ષમાં પણ હું એકલો જ જઈશ. આમ વૈરાગ્યપૂર્વક દીક્ષા લઈ તેઓ તો મોક્ષને પામ્યા. જન્મ મરણ એક જ કરે, સુખ દુઃખ વેદે એક, નર્ક ગમન પણ એકલો, મોક્ષ જાય જીવ એક. જો જીવ તું છે એકલો તો તજ સૌ પર ભાવ, આત્મા ધ્યાવી જ્ઞાનમય શીઘ્ર મોક્ષ સુખ ને પામ. તે રાજા અંધકપૃષ્ટિના 10 પુત્રો, તેમાંથી સમુદ્ર વિજય વગેરે 9 પુત્રો તો પૂર્વભવમાં પણ ભાઈઓ જ હતા ને દીક્ષા લઈ મુનિ થયા હતા. તેઓ સ્વર્ગમાં જઈને પછી અહીં અવતર્યા છે. 10મા પુત્ર વસુરાજ, જે શ્રીકૃષ્ણના પિતા, તે પૂર્વભવમાં નંદીસેન નામનો અત્યંત ગરીબ મનુષ્ય હતો ને દુઃખથી કંટાળીને આપઘાત કરવાનો વિચાર કરતો હતો. ત્યારે શંખ અને નિર્નામક, કે જેઓ શ્રીકૃષ્ણ તથા બળભદ્રના જીવો છે, તે બે મુનિઓએ તેને જોયો. તે નંદીસેનને નિકટ ભવ્ય જાણીને તથા આગામી ભવમાં આ અમારા પિતા થનારા છે એમ જાણીને તે મુનિઓએ તેને આપઘાત કરતા રોક્યો ને ધર્મનું સ્વરૂપ સમજાવીને દીક્ષા આપી. તે નંદીસેન મુનિ વૈયાવચ્ચ તપમાં પ્રસિદ્ધ હતા. તેમને અનેક લબ્ધિઓ પ્રગટી હતી, જેથી વૈયાવૃત્ય માટેના ઔષધિ વગેરે પદાર્થો તેમને સ્વયમેવ પ્રાપ્ત થઈ જતા. ઇન્દ્રસભામાં પણ તેમના વૈયાવૃત્યની પ્રશંસા થતી હતી. અહો, જૈન શાસનમાં ધર્માત્માની વૈયાવૃત્યનો અપાર મહિમા છે. જે મનુષ્ય સમર્થ હોવા છતાં આપત્તિકાળમાં ધર્માત્માની ઉપેક્ષા કરે છે ને વૈયાવૃત્ય કરે વડે તેમનું કષ્ટ દૂર કરવાનો ઉદ્યમ નથી કરતો, તેનું ચિત્ત કઠોર છે અને તેને ધર્મની રુચિ નથી. નંદીસેન મુનિને ધર્મનું પરમ વાત્સલ્ય હતું. તેઓ મુનિઓની પરમ સેવા કરતા હતા, પરંતુ તેઓ એક ભૂલ કરી બેઠા. દુર્ગંધિત શરીરથી કંટાળીને તેઓ મુનિ થયા હતા. તે શલ્યને લીધે તે મુનિ એવું નિદાન કરી બેઠા કે ધર્મના પ્રતાપે ભવિષ્યમાં મને અતિ સુંદર રૂપવાન શરીર મળે. તેથી સ્વર્ગમાં જઈને પછી તે જીવ અંધકૃષ્ટિનો સૌથી નાનો પુત્ર વસુરાજ થયો. તેનું રૂપ અતિ સુંદર છે. શ્રી કૃષ્ણ અને બળભદ્ર તેમના જ પુત્રો થશે. સમુદ્ર વિજયનો રાજ્યાભિષેક કરીને મહારાજા અંધક પૃષ્ટિ તો મુનિ થઈને મોક્ષ પામ્યા. ક્યાં સાતમી નરકના ઘોર દુઃખો ને ક્યાં મોક્ષનું પરમ સુખ. ચૈતન્યમાં કોઈ અચિંત્ય તાકાત પરમાત્મ શક્તિ છે કે જેને જેની ઉપાસનાથી પોતે જ પરમાત્મા થઈ જાય છે. એક વખતનો સાતમી નરકનો જીવ પણ જૈન ધર્મના સેવનથી ચૈતન્યની આરાધનાના પ્રતાપે પરમાત્મા બની જાય છે. આવા પ્રતાપ પણ જૈન ધર્મને હે ભવ્ય જીવો તમે ભક્તિપૂર્વક સેવો. હવે મહારાજા સમુદ્ર વિજય શૌરીપુરનું રાજ્ય સંભાળવા લાગ્યા. તેમનો સૌથી નાનો દશમો ભાઈ વસુકુમાર તે અતિશય રૂપવાન હતો. તે જ્યારે નગરમાં ફરવા નીકળે ત્યારે નગરની સ્ત્રીઓ તેના સુંદર રૂપ ઉપર મુગ્ધ બની જતી ને ઘરકામ ભૂલી જતી. અરે, પોતાના બાળકોને પણ રખડતા મૂકીને તે વસુકુમારને જોવા દોડતી. નગરજનોએ આ તકલીફ સમુદ્ર મહારાજાને જણાવી. આથી મહારાજાએ યુક્તિપૂર્વક તેને રાજમહેલમાં જ રોકીને નગરીમાં જવાનું બંધ કરાવી દીધું. એકવાર જ્યારે રાજમહેલની બહાર જતા તેને ચોકીદારે અટકાવ્યો ત્યારે તેને ખબર પડી કે અરે, મને તો નજરકેદની જેમ રાજમહેલમાં પૂરી દેવામાં આવ્યો છે. આથી દુઃખી થઈને તે નગર છોડીને ચાલ્યો ગયો ને છળ કપટથી એવી અફવા ફેલાવી જાણે કે પોતે ચિતામાં પડીને બળી મર્યો હોય. આ તરફ વસુકુમારના વિયોગથી સમુદ્ર વિજય વગેરે ઘણા દુઃખી થયા. પણ નિમિત્ત નાનીઓ કહ્યું કે તે કુમાર જીવન છે અને અમુક વર્ષો પછી તમને તેનો મેળાપ થશે. કુમાર વસુદેવ મગધ દેશમાં રાજગ્રહી ગયો. ત્યાંથી એક વિદ્યાધર તેને વિજ્યાર્થ પર્વત પર લઈ ગયો. પછી તે ચંપાપુર ગયો. તેને દરેક ઠેક ઠેકાણે રાજકન્યા સહિત અનેક વૈભવની પ્રાપ્તિ થઈ. છેવટે રોહિણીના સ્વયંવરમાં ગુપ્ત વેશે ગયો. રોહિણીએ તેને જ વરમાળા પહેરાવી. આથી ત્યાં આવેલા રાજાઓ અપમાનિત થઈને લડવા લાગ્યા. પણ વસુકુમારને કોઈ જીતી ન શક્યા. આખરે રાજા સમુદ્ર વિજય લડવા તૈયાર થયા. તેમને દેખીને વસુદેવે એક બાણ તેમના ચરણોમાં ફેંક્યું. તે બાણ સાથેની ચિઠ્ઠી માં લખ્યું હતું કે હે પૂજ્યવર, આપનો નાનો ભાઈ વસુકુમાર આપના ચરણોમાં નમસ્કાર કરે છે. તે ચિઠ્ઠી વાંચતા જ ઓહો, મારો ભાઈ જીવન છે અને મને તેની પ્રાપ્તિ થઈ એમ મહાન હર્ષપૂર્વક સમુદ્ર મહારાજા હથિયાર હેઠા મૂકીને પોતાના ભાઈને ભેટી પડ્યા. સૌએ આનંદપૂર્વક શૌરીપુરમાં પ્રવેશ કર્યો. થોડા સમય બાદ પૂર્વે કહેલ શંખ મુનિનો જીવ સ્વર્ગમાંથી ચવીને વસુકુમારની રોહિણી રાણીની કુખે પુત્ર તરીકે અવતર્યો. જ્યોતિષીએ કહ્યું કે આ પુત્ર નવમાં બળભદ્ર થશે. હજી 22માં તીર્થંકર નેમિનાથનો અવતાર નથી થયો. ત્યાર પહેલા તેમના કુળ વંશનો આ પરિચય ચાલે છે. જ્યારે શૌરીપુરમાં રાજા સમુદ્ર વિજય રાજ્ય કરતા હતા ત્યારે મથુરામાં રાજા કંસ રાજ્ય કરતો હતો. તે કંસના જીવે પૂર્વભૌમાં વસિષ્ઠ નામનો બાવો હતો. પણ મુનિઓના ઉપદેશથી ધર્મ પામીને તે જૈન સાધુ થયો હતો ને મહિના મહિનાના ઉપવાસ કરતો હતો. ત્યારે મથુરાના રાજા ઉગ્રસેને અવિચારી ભક્તિથી એવી આજ્ઞા કરેલી કે આ મુનિને માંસ ખમણનું પારણું હું જ કરાવીશ, બીજા કોઈએ ન કરાવવું. પરંતુ મુનિરાજ જ્યારે પારણા માટે નગરમાં આવ્યા ત્યારે રાજમહેલમાં હાથી અગ્નિ વગેરેનો ઉપદ્રવ થવાથી રાજા ઉગ્રસેન પારણું કરાવી ન શક્યા. આમ માસોપવાસી તે વસિષ્ઠ મુનિ પારણું કર્યા વગર 3 વખત પાછા ફર્યા. જ્યારે તેમને ખબર પડી કે ઉગ્રસેનની આજ્ઞાને કારણે જ આમ બની રહ્યું છે ત્યારે તેમના મનમાં રાજા પ્રત્યે વેરભાવ જાગી ઉઠ્યો અને વિવેક ચૂકીને ધર્મથી ભ્રષ્ટ થઈને તેઓ એવું નિદાન ખરાબ સંકલ્પ કરી બેઠા કે હું મારા તપના પ્રભાવે આવતા ભાવમાં આ ઉગ્રસેન રાજાનો પુત્ર થઈ તેનું રાજ્ય છીનવી લઉં ને તેને જેલમાં પૂરું. બસ થઈ ચૂક્યું. વૈરભાવથી તે જીવ ઉત્તમ પુણ્યને વેચી બેઠો ને મરીને મથુરા નગરીમાં ઉગ્રસેન રાજાનો પુત્ર થયો. તેનું નામ કંસ. તેના અશુભ લક્ષણો દેખીને રાજા ઉગ્રસેને તેને મથુરાથી કાઢી મૂક્યો. તે ફરતો શૌરીપુરમાં આવ્યો ને રાજકુમાર વસુદેવનો ચાકર થઈને રહ્યો. તે વસુકુમારના પુત્ર શ્રી કૃષ્ણ કે જે અર્ધચક્રવર્તી થવાના છે તેમના જન્મની કથા હવે વાંચશો. નેમિનાથ તીર્થંકરનો અવતાર શ્રી કૃષ્ણના જન્મ પછી થશે. શ્રી કૃષ્ણના જન્મની કથા. જ્યારથી આ કથા છે ત્યારે ભારતમાં 21મા તીર્થંકરનું શાસન ચાલતું હતું અને રાજગ્રહી નગરીમાં રાજા જરાસંઘ રાજ્ય કરતા હતા. તે અર્ધચક્રવર્તી એટલે કે પ્રતિવાસુદેવ હતો. તેના શસ્ત્ર ભંડારમાં સુદર્શન ચક્ર ઉત્પન્ન થયું હતું. તેણે 3 ખંડના લગભગ બધા રાજાઓને જીતી લીધા હતા, પણ સિંહરથ રાજાને હજી તે જીતી શક્યા ન હતા. કુમાર વસુદેવે યુક્તિપૂર્વક તે સિંહરથને જીતી લીધો ને બાંધીને પોતાના સેવક કંસ મારફત રાજા જરાસંઘને સોંપી દીધો. આથી પ્રસન્ન થઈને તે જરાસંઘે પોતાની પુત્રી જીવયશા તથા અધૂ રાજ્ય વસુદેવને દેવા માંડ્યું, પણ વસુદેવે તે ન લેતા કંસને આપવા કહ્યું. રાજ્ય પામીને કંસે જ્યારે જાણ્યું કે પોતે મથુરાનો રાજકુમાર છે ને પિતા ઉગ્રસેને બાલવયથી જ પોતાને છોડી દીધો હતો, ત્યારે તેના પૂર્વભવના વેરના સંસ્કાર જાગી ઉઠ્યા. તેણે ક્રોધપૂર્વક પિતા ઉગ્રસેનને પકડીને દરવાજા ઉપર જેલમાં પૂર્યા ને મથુરાના રાજ્ય પડાવી લીધું. પૂર્વે વસિષ્ઠ મુનિના ભવમાં કંસના જીવે જે પાપ નિદાન કરેલું તેનું આ ફળ આવ્યું. ત્યારબાદ રાજા કંસે પોતાના ઉપકારી વસુદેવને મથુરા બોલાવીને તેનું સન્માન કર્યું ને પોતાની દેવકી બહેન તેની સાથે પરણાવી. એકવાર કંસ રાજાના મહેલમાં તેના ભાઈ એટલે કે અતિમુક્તક મુનિ આહાર માટે આવ્યા ત્યારે કંસની રાણી જીવયશાએ તે મુનિની તથા તેમની બેન દેવકીની મશ્કરી કરીને અનાદર કર્યો. આથી ક્રોધાવેશમાં તે મુનિ વચનગુપ્તીને ભૂલી ગયા ને તેમનાથી ભવિષ્ય ભખાઈ ગયું કે હે જીવયશા, તું અભિમાનથી જેની મશ્કરી કરે છે તે આ દેવકી બહેનનો પુત્ર જ તારા પતિનો તેમજ પિતાનો એટલે કે કંસનો તેમજ જરાસંઘનો ઘાત કરશે. મુનિએ ભાખેલા ભવિષ્યની આ વાત જ્યારે રાજા કંસે જાણી તો ત્યારે તે ભયભીત થઈ ગયો અને દેવકી બહેનના પુત્રોને જન્મતા વેત જ મારી નાખવા એવા દુષ્ટ આશયથી તેણે બહેન દેવકીને પોતાના ઘરે જ રાખવાનું વચન વસુકુમાર પાસેથી લઈ લીધું. હજી દેવકીને કોઈ સંતાન પ્રાપ્તિ થઈ ન હતી. ત્યાં ફરીને તે અતિમુક્તિ મુનિ મથુરા નગરીમાં પધાર્યા ત્યારે દેવકીએ વિનયપૂર્વક પૂછ્યું કે હે સ્વામી, અમને દીક્ષાનો અવસર ક્યારે આવશે? આ મુનિ તે દેવકીના ભાઈ જ હતા. મુનિરાજે કહ્યું કે હે બહેન, તને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે, છતાં તું માયાચારથી દીક્ષાની વાત શા માટે પૂછે છે? સાંભળ, તને એક ઉત્તમ પુત્ર થશે. તેમાંથી 6 પુત્રો તો બીજે ઠેકાણે ઉછરીને મોટા થઈને દીક્ષા લઈને મોક્ષ પામશે અને તારો 7મો પુત્ર ચક્રવર્તી વાસુદેવ થઈને પૃથ્વીનું રાજ્ય કરશે. એ સાંભળીને દેવકીનું ચિત્ત સંતુષ્ટ થયું. ત્યારબાદ દેવકીને 3 વાર યુગલ પુત્રો થયા. તે 6 ચરમ શરીરી પુત્રોની એક દેવે રક્ષા કરી ને તેની જગ્યાએ બીજા મૃતક પુત્રોને મૂકી દીધા. કંસ સમજ્યો કે દેવકીને પુત્રો મરેલા જ અવતર્યા છે. આમ છતાં દુષ્ટ ભવને લીધે દુષ્ટ ભાવને લીધે પથ્થર સાથે પછાડીને તેણે તે બાળકોનું મસ્તક ફોડી નાખ્યું. રે સંસાર, જુઓ તો ખરા વેર ભાવ. નાનકડા બાળકો તે પણ પોતાની જ બહેનના પુત્રો તેમને મારવા કંસે કેવી ક્રૂરતા કરી, પણ જેના પુણ્ય જીવતા છે તેને કોણ મારી શકે? તે 6 પુત્રો બાદ દેવકીને 7મા પુત્રનો ગર્ભ રહ્યો. આ વખતે નિર્નામક મુનિનો જીવ કે જે ભોગોનું પાપ નિદાન કરીને સ્વર્ગે ગયેલા તે દેવકીના ગર્ભમાં આવ્યો અને 7મા મહિને જ દેવકીએ પુત્ર જન્મ આપ્યો, તે જ શ્રી કૃષ્ણ. આ રીતે પૂર્વના શંખ અને નિર્નામક બંને મુનિઓ અહીં બળદેવ અને વાસુદેવ તરીકે અવતર્યા. મથુરામાં શ્રી કૃષ્ણનો જન્મ થતા જ તેના પિતા વસુદેવ તથા મોટા ભાઈ રોહિણીના પુત્ર બળભદ્ર ગુપ્તપણે તેને ગોકુળમાં નંદગોપના ઘરે લઈ ગયા. રસ્તાના અંધકારમાં શ્રી કૃષ્ણના પુણ્ય પ્રભાવે એક દેવે દીપક વડે માર્ગદર્શન કર્યું. નગરના દરવાજા આપોઆપ ખુલી ગયા તથા યમુના નદીનો પ્રવાહ પણ ક્ષણભર થંભી ગયો. તે નદીએ બે ભાગમાં વિભક્ત થઈને સામે પાર જવાના જવાનો માર્ગ કરી દીધો. આહા, પુણ્ય પ્રભાવ શું શું નથી કરતો! તે સંસારની તો બધી સામગ્રી આપે છે, પણ એક મોક્ષ નથી આપી શકતો. તેથી મોક્ષાર્થી જીવો તે પુણ્યનું પણ શરણ નથી લેતા. શ્રી કૃષ્ણને લઈને જ્યારે વસુદેવ અને બળભદ્ર જતા હતા, ત્યારે નંદગોપ એક મૃત પુત્રીને લઈને સામે મળ્યો. બળભદ્ર બાલક કૃષ્ણ તેને સોંપી દીધો ને તેને બદલે મરેલી પુત્રી લઈને એમ જાહેર કર્યું કે દેવકી ને મરેલી પુત્રી અવતરી છે. આથી કંસ રાજાને શ્રી કૃષ્ણના અવતારની ખબર પડી નહીં. આ તરફ નંદગોપના ઘરે માતા યશોદા અત્યંત વહાલથી બાલકૃષ્ણને ઉછેરવા લાગી. કૃષ્ણ જેમ જેમ મોટા થવા લાગ્યા તેમ તેમ મથુરામાં ઉપદ્રવો વધવા લાગ્યા. આ ઉપરથી જ્યોતિષીઓએ કંસને કહ્યું કે તમારો મહાન શત્રુ ક્યાંક ઉત્પન્ન થઈ ચૂક્યો છે. આ સાંભળીને કંસ ચિંતામાં પડ્યો. તેણે શત્રુને શોધવા અને મારવા ઘણા ઉપાયો કર્યા. પૂર્વભવમાં મિત્ર થયેલા હલકા દેવોની મદદ લીધી, પણ શ્રીકૃષ્ણના પુણ્યયોગે યોગના લીધે કોઈ તેને કંઈ કરી શક્યું નહીં. ઉલટા તેના પ્રભાવો વધતા જ ગયા. એમાં કોઈ આશ્ચર્ય નથી, કેમ કે ધર્માત્માના પુણ્ય પાસે દેવોની શક્તિ પણ નિષ્ક્રિય બની જાય છે અને દેવો પણ તેના સહાયક થઈ જાય છે. અંતે એક મલ્લયુદ્ધમાં નાનકડા શ્રીકૃષ્ણે મોટા કંસનો જે તેના મામા જ હતા તેનો સંહાર કર્યો. તેના પિતા રાજા ઉગ્રસેનને તથા પદ્માવતી રાણીને જેલમાંથી મુક્ત કરીને મથુરાનું રાજ્ય તેમને સોંપી દીધું અને શ્રીકૃષ્ણ બળભદ્ર વગેરે સૌએ પરિવાર સહિત આનંદપૂર્વક પોતાની રાજધાની શૌરીપુરમાં પ્રવેશ કર્યો. તેમના આગમનથી મહારાજા સમુદ્ર વિજય વગેરે સૌ પ્રસન્ન થયા. હવે આ બાજુ કંસનું મરણ થતાં તેની રાણી જીવયશા રાજગ્રહીમાં પોતાના પિતા જરાસંઘ પાસે ગઈ ને કંસના મરણની વાત કરી. તે સાંભળીને રાજા જરાસંઘને શ્રીકૃષ્ણ વગેરે સમસ્ત યાદવો ઉપર અત્યંત ક્રોધ આવ્યો ને તેમને જીતવા પોતાના પુત્રોને મોકલ્યા. સેંકડો વાર યુદ્ધ થયું. અંતે મહાબળવાન રાજા જરાસંઘ અહીં શાંતિથી રહેવા નહીં દે અને શ્રીકૃષ્ણ હજી નાના છે એમ સમજીને સમુદ્ર વિજય વગેરે યાદવોએ શૌરીપુર મથુરા છોડી દીધું ને સૌરાષ્ટ્ર દેશમાં આવી સમુદ્ર કિનારે મુકામ કર્યો. હરિવંશ પુરાણમાં નેમિનાથનો જન્મ શૌરીપુરમાં થયા પછી યાદવો સૌરાષ્ટ્રમાં આવ્યા હોવાનું લખ્યું છે, પરંતુ તીર્થંકરનો જન્મ થયા પછી કોઈના ભયથી રાજ્ય છોડીને ભાગવું પડે એ વાત બંધ બેસતી નથી. તીર્થંકરના પ્રભાવથી તો દુશ્મનો પણ તાબે થઈ જાય છે, એટલે નેમિનાથ તીર્થંકરનો અવતાર દ્વારકા નગરીમાં થવાનું જ ઉચિત છે.